તારીખ 6/4/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 353 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 271.
બીજો પેરેગ્રાફ ચાલે છે. અવલંબનને યોગ્ય એક પરમ પરિણામી ભાવ છે અને તે સિવાયની બીજું કાંઈ અવલંબનને યોગ્ય નથી. એટલું આ પેરેગ્રાફમાં કહે છે. એમાં મિલીન એટલે સર્વ પ્રકારના પ્રશસ્ત રાગાદી ભાવ લીધા, આંશિક નિર્મળ હોય છે સૂક્ષ્મની પર્યાય લીધી, અધૂરું હોય એટલે અલ્પ વિકસિત વિતરાગતા, અધૂરી વિતરાગતા, અલ્પ વિતરાગતા હોય, અલ્પ જ્ઞાન હોય એ લીધું. શુદ્ધ અને પૂર્ણ છે એ કેવળ જ્ઞાન આદિ દશા છે, એ શુદ્ધ અને પૂર્ણ છે, છતાં તે કર્મ સાપેક્ષ છે, કર્મના ક્ષય ઉત્પન્ન થયેલા પરિણામ છે, એ પણ અવલંબનને યોગ્ય નથી. અભાવનો સંબંધ છે. શુદ્ધ અને પૂર્ણ દશાને સદભાવનો સંબંધ નથી પણ અભાવનો સંબંધ છે. અભાવનો સંબંધ છે તો એને અવલંબન ન લેવાય. કોઈ એમ કે ભાઈ આ એક વાર જેલમાં જઈ આવેલા છે, કોઈનું ખૂન કર્યું હતું અને એક વાર જેલમાં ગયા, અત્યારે બધો વ્યવહાર સારો છે, અત્યારે બધું એમનું જીવન બરાબર છે, પણ અત્યારે તો અત્યારે જેલમાં નથી, અત્યારે ઘરમાં છે એમ કહે તો સંબંધો બાંધે, કેમ કે એ પણ લાંછન છે એના માટે. ભલે અત્યારે જેલમાં નથી પણ ભૂતકાળમાં જઈને આવેલા છે, એ પણ એનું એક સંબંધ છે. કર્મ સાપેક્ષ, કર્મનો ક્ષય થકેલો છે એવી પર્યાય છે તો કે અવલંબનને યોગ્ય નથી. એનું અવલંબન લેવાય નહીં, એનો આધાર લેવાય નહીં, એની માન્યતા કરાય નહીં, એનો વિશ્વાસ કરાય નહીં એમ કહે છે. અધૂરું હોય જે ક્ષણવર્તી હોય, આધાર લેવા જતા જે પોતે જ ટળી જતું હોય એવું એક સમયનું પરિણમન, અને જેનામાં ત્રિકાળી પરિપૂર્ણ સામર્થ્ય ન હોય એવું બધું એ અવલંબનને યોગ્ય નથી. તેના આશ્રયથી શુદ્ધતા પ્રગટતી નથી અથવા શુદ્ધતા પ્રગટ થવાની શરૂઆત પણ થતી નથી. આ તો અધ્યાત્મનું વિજ્ઞાન છે. શુદ્ધતા પ્રગટ કરવી એ અધ્યાત્મનો વિષય છે અને એનું એ વિજ્ઞાન છે કે કોના આધારે શુદ્ધતા પ્રગટે. અવસ્થામાં શુદ્ધતા પ્રગટે તો કોનો આધાર લઈએ તો શુદ્ધતા પ્રગટે, કે આટલું આટલું હોય એ તો નકામો છે, એક કામનો નથી આધાર લેવા માટે. કર્મના ક્ષય, કર્મનો ક્ષય અભાવ થયો ને, ક્ષાયિક ભાવ, કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવ છે, યથાખ્યાત ચારિત્ર છે એ પણ ક્ષાયિક ભાવ છે, તો એવી જે પૂર્ણ શુદ્ધ પર્યાય છે, શુદ્ધ અને પૂર્ણ હોવા છતાં જે સાપેક્ષ હોય કર્મના ક્ષયની અપેક્ષા જેને લાગુ પડતી હોય એમ કે આ ભાઈ જેલમાંથી છૂટેલા છે, એમ એને લાગુ પડે છે. શું એ અવલંબનનો વિષય, એનો આધાર, એનો વિશ્વાસ લેવાય નહીં, એ અવસ્થાનો આધાર ન લેવાય, અવસ્થાનો વિશ્વાસ ન થાય. એનો બીજો અર્થ એ છે કે જ્યાં સુધી પરમ પારિણામિક ભાવનું અવલંબન જીવને નથી, ત્યાં સુધી આ જીવ પરિણામના આધારે પરિણમી રહ્યો છે. એમ બોલી વસ્તુ એને દેખાતી નથી. પરિણામના આધારે જે પરિણમી રહ્યો છે એ મુશ્કેલીમાં મુકાશે. માણસ એમ કે છે ને, ભાઈ અત્યારે એ ફલાણાના બાજુ લાગી ગયો છે, ફલાણાને પડખે ચડી ગયો છે, હવે આગળ ઉપર મુશ્કેલી ઊભી થશે. કોના પડખે ચડ્યો છે એમ જોવાય છે કે નિજ પરમેશ્વર પદના પડખે ચડ્યો છે તો વાંધો નથી, પર્યાયના પડખે ચડ્યો છે નક્કી મુશ્કેલીમાં આવશે. પરિણામનો વિશ્વાસ નહીં, પરિણામનો વિશ્વાસ કરાય, પરિણામનો વિશ્વાસ કરે એ દુઃખામાં રહી જાય. અત્યારે તો પરિણામ સારા છે ને, પણ એ દુઃખામાં રહી જાય, નિયમથી એ ગુણમાર્ગે ચડી જાય, નિયમથી ચડી
જાય.
પરિણામના વિશ્વાસે ચાલે છે, ભવિષ્ય સારું નથી, એને બદલવું રહ્યું, છોડવું રહ્યું, તેના આશ્રયથી શુદ્ધતા પ્રગટતી નથી. માટે ઔદૈહિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઉપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ અવલંબનને યોગ્ય. ઉદય ભાવ તો પ્રગટ મલિન ભાવ છે, ક્ષયોક્ષમ ભાવ છે અંશે નિર્મળ છે, ઉપશમ ભાવ છે તે નિર્મળ છે પણ અધૂરો નિર્મળ છે, અને ક્ષાયિક ભાવ છે પૂર્ણ નિર્મળ હોવા છતાં પણ એના માત્ર કાળિક સામર્થ્ય નથી. આમ હોવાથી તે આ પોતાને અવલંબન લેવા જેવું નથી, એ અવલંબનને યોગ્ય નથી. ક્ષોભસમ છે પણ ક્ષોભસમ સમ્યક દર્શન કે એવું એ પ્રકારનું ક્ષોભસમ નિર્મળ નથી. જ્ઞાનાદિક ક્ષોભસમ ની શુદ્ધતા થોડી છે, સ્વચ્છતા છે, પણ સમ્યક દર્શન કે ચારિત્ર એ જાતનું નિર્મળ ક્ષોભસમ નથી. ઉપશમ ભાવ એને નથી, ઉપશમ ભાવ એને નથી, ક્ષાયિક ભાવ એને નથી, પારિણામિક ભાવ એને છે. એટલે ત્રણ ભાવ રહ્યા એને, ઉદય ભાવ, પારિણામિક ભાવ અને ક્ષોભસમ ભાવ. સંસારી મિથ્યા દ્રષ્ટિને આ ત્રણ પ્રકારના પરિણામ હોય છે. પારિણામિક ભાવ સર્વ જીવોને સદાય છે, એનો એને અભાવ ક્યારે થઈ શકતો નથી. એ તો ધ્રુવ ભાવ છે, શાશ્વત ભાવ છે, એનો અભાવ થઈ શકતો નથી. ભલે મિથ્યા દ્રષ્ટિ એને સ્વીકારતો નથી એ બીજી વાત છે, હું પારિણામિક ભાવે છું એમ સ્વીકારતો નથી, હું તો ઉદય અને ક્ષોભસમ ભાવે છું એમ સ્વીકારે છે. એટલે ઉદય ભાવમાં રાગાદી ભાવનો સ્વીકાર કરે છે કે હું રાગી, હું દ્વેષી, હું મનુષ્ય, હું સંસારી, હું વાણીઓ ફલાણો, અને ક્ષોભસમ ભાવમાં હું બુદ્ધિવાળો, ઉઘાડવાળો, આવડતવાળો, એ બધો ક્ષોભસમ છે, એવો એને સ્વીકાર છે. ઉદય ભાવમાં કેવળ ઉદયને અનુસરવું એમ લેવું, અને ક્ષોભસમમાં ગુણથી પડખું લેવું, કોઈ ભૂલ માં એમાં મિથ્યા દ્રષ્ટિને ઉદય ભાવ, સૂક્ષ્મ ભાવ પણ ઉદય ભાવમાં જાય છે, પણ છતાં એક સૂક્ષ્મ ભાવ, એક સૂક્ષ્મ ભાવ, સૂક્ષ્મની દ્રષ્ટિ એને જોવાય છે અને ઉદયની દ્રષ્ટિ એને જોવાય છે, બે રીતે જોવાય છે. ત્રિકાળ ધ્રુવ કયો, પારિણામિક ભાવ કહો, જ્ઞાયક ભાવ કહો, જ્ઞાન માત્ર આત્મા એમ કહો, બધું એક જ છે. પારિણામિક કહો કે પરમ પારિણામિક કહો, આત્માને માટે તો બે એક જ વાત છે. છય દ્રવ્યોને પારિણામિક ભાવ છે એટલે મૂળ શાશ્વત સ્વરૂપ છે છય દ્રવ્યને, એ સામાન્ય પારિણામિક લેવા. આત્માનું પારિણામિક સ્વભાવ પણ પરમ ઉપાદેય હોવાથી એને પરમ પારિણામિક એવું પરમ વિશેષણ લાગે છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટપણે ઉપાદેય અથવા પોતાના માટે ઉત્કૃષ્ટપણે છે, શ્રેષ્ઠપણે છે. બીજું છે બીજાના પારિણામિક, બીજા જીવોના કે બીજા અજીવોના પારિણામિક પોતાને ઉપાદેય નહીં હોવાથી એને પરમ પારિણામિક કહેતા નથી, પણ પોતાના સ્વભાવ ભાવને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે. પરમ પારિણામિક ભાવનો વિષય શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત નથી, છે સાંભળ્યું તો પરમ પારિણામિક ભાવ નહીં. પરમ પારિણામિક ભાવની ચર્ચા ચાલે છે, બરાબર. હવે પરમ પારિણામિક ભાવની વાત કરે છે. અવલંબનને યોગ્ય આટલું નથી એમ લીધું, હવે અવલંબનને યોગ્ય શું છે કે જે પૂરો નિર્મળ છે, જેમાં ક્યારે ડાઘ હતો હતો નહીં, છે નહીં અને હશે નહીં, એવો જે ત્રણેય કાળે પૂરો નિર્મળ છે, જે પરિપૂર્ણ છે, જેમાં અધુરાશ નથી, ક્ષતિ નથી, કાંઈ નથી, એવું ખોડખા પણ નથી, જે પરિપૂર્ણ છે, પરમ નિરપેક્ષ છે, કોઈની જેની અપેક્ષા નથી, કર્મના ઉદયની, ઉપશમની, ક્ષયોપશમની કે ક્ષયની, કર્મની ચાર પ્રકારની જે પર્યાય છે એ ચારેમાંથી એક પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જેને લાગુ પડતો નથી. પરમ નિરપેક્ષ કહો કે સર્વથા નિરપેક્ષ કહો, એવું છે જે ધ્રુવ છે, જે એક રૂપ છે, ધ્રુવ છે એટલે ટકી રહે છે, સદાય વિદ્યમાન રહે છે, ક્યારે પણ જેનું અવિદ્યમાનપણું થતું નથી, અને એવું ને એવું વિદ્યમાનપણું રહે છે, ફેરફાર થઈને પણ વિદ્યમાનપણે રહે છે એમ પણ જે નથી. ધ્રુવ છે અને ત્રિકાળી પરિપૂર્ણ સામર્થ્યમય છે, ત્રણેય કાળે છે, પરિપૂર્ણ સામર્થ્યમય છે. કેટલું સામર્થ્ય છે કે અનંત સામર્થ, પૂર્ણ સામર્થ્ય ત્રણેય કાળે જેનું છે, એવા અભેદ જેમાં ભેદ નથી, ગુણ ભેદ નથી, પર્યાય ભેદ જેમાં નથી, એવા અભેદ એક પરમ પારિણામિક ભાવનો જ, એવો એક અભેદ પરમ પારિણામિક ભાવ એટલે કે પારમાર્થિક અસલી વસ્તુ અથવા નિશ્ચય પરમાત્મા, નિશ્ચય નિજ પરમાત્મા અથવા મૂળ સ્વરૂપ આત્માનું વાસ્તવિક પરમાર્થિક સ્વરૂપ, તેનો જ આશ્રય કરવા યોગ્ય છે. આ એક જ જીવને પોતાને પોતાનું સ્વરૂપ જ આશ્રય સ્થાન છે, આ સિવાય કોઈનો આશ્રય કરવા જેવો નથી. વ્યવહારથી એમ કે દેવ ગુરુને શરણે જવું, સત્પુરુષને શરણે જવું, એ વ્યવહારથી વાત છે, ખરેખર એમ કહેવા માંગતા નથી. પણ દેવ ગુરુને સત્પુરુષ કહે છે કે તું તારા સ્વરૂપનો આશ્રય લે, એનું નામ એમના શરણે ગયા એમ કહેવામાં આવે છે. એમની આજ્ઞા માની, એમની આજ્ઞા શિરોધાર્ય કરી, એ જ આશ્રય કરવા યોગ્ય છે, તેનું જ શરણ લેવા યોગ્ય છે, તેનાથી જ સમ્યક દર્શનથી માંડીને મોક્ષ સુધીની સર્વદશાઓ પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શન પણ પરમપરિણામી ભાવના આશ્રય થતાં પ્રગટ થયું. પછી શ્રાવક દશા પણ એ જ આશ્રય ઉગ્ર થતાં, થોડો ઉગ્ર થતાં શ્રાવક દશા પ્રગટ થશે પંચમ ગુણ સ્થાનની. એ જ આશ્રય જરા વિશેષ ઉગ્રતામાં આવશે ત્યારે ગુણી દશા પ્રગટ થશે. એ સ્વરૂપ આશ્રય નહીં, તારતમ્યતાના ભેદો છે, ગુણ સ્થાનના ભેદો છે, અથવા બારમા શ્રાવકનું કહેવાય છે. ઉપરના ગુણસ્થાનના શ્રેણી માંડે છે શુક્લ ધ્યાનમાં, અને ઉપર ઉપરના ગુણસ્થાને ચડવું થાય છે પરિણામનું. એ પણ આશ્રયનો તબક્કો છે બધો. સ્વરૂપનો આશ્રય જેટલી ઉગ્રતાથી લેવાય છે, જેટલી સ્થિરતા વધે છે, જેટલો પુરુષાર્થ વધે છે, એટલી શુદ્ધતા વધે છે, એટલો ટૂંકામાં કહીએ તો આશ્રય વધે છે. પરમ પારિણામિક ભાવનો આશ્રય વધે છે. બાકી આ આત્માને બીજું કઈ પ્રયોજન ભૂત નથી, પોતાના નિજ સ્વરૂપનું જ પ્રયોજન છે. એટલું જ પ્રયોજન ભૂત તત્વ પોતાને માટે છે, કેમ કે આશ્રય કરવાનો છે. બાકીનું કોઈ પ્રયોજન ભૂત તત્વ જગતમાં પોતાને માટે નથી. આનો રસ આવવો જોઈએ, પરમ પારિણામિક ભાવનો અથવા શુદ્ધ આત્માનો પોતાને રસ આવવો જોઈએ. કોઈ એને કોઈનો આધાર લેવો પડે એવું પાંગળું નથી. આધાર કોને લેવો પડે? પાંગળાને લેવો પડે. પોતે નિરાલંબ નિરપેક્ષ સદાય ત્રણેય કાળે ટકતું તત્વ છે, યાદ રહેતું તત્વ છે, એને કોઈના આધારની જરૂર નથી. જીવને પોતાને પોતાનું એવું સ્વરૂપ અંતરંગમાં ભાસીમાન થવું જોઈએ. સૂર્યચંદ્ર સામે જોવે છે આકાશની અંદર, એને કોઈ આધાર છે નહીં છે. આકાશની અંદર તેજનો ગોળો અંતર છે કે નીચે છે કોઈનો આધાર? નહીં, એઠે નહીં પડી જાય. કેટલું વજન હશે? લાખો ટનનું વજન હશે, અબજો ટનનું વજન હશે. આકાશમાં આધાર છે કે નહીં? નીચે લાખો માઇલ, અબજો માઇલ, અબજોના અબજો માઇલ, અસંખ્ય માઇલ નીચે બધું ખાલી જગ્યા છે, કોઈ ટેકો નથી. જો જગતની વસ્તુ નજરે નરી આંખે દેખાય એવી વસ્તુ અથર ટકી રહી છે, આટલું વજનદાર હોવા છતાં, જેનું અબજો ટનનું વજન હોવા છતાં અથર ટકે છે, તો તારું પણ એક તત્વ એવું છે કે જગતમાં અથર જ રહે છે, નિરાલંબ, કોઈના અવલંબન વિના સદાય ટકે છે, સદાય શાશ્વત રહે છે. બધા પરમાણુ એક એક વસ્તુ નિરાલંબ નિરપેક્ષ છે, કોઈને કોઈના આધારની જરૂર નથી. હા, એવો ભય છે ને, એટલે પકડાણો છે. ઉપર જીવ તો ન પકડાય, ઉપરને પકડવા જાય તો ઉડી જાય. કેવી રીતે જીવ તો પકડાય, પણ એ ક્યારે પકડાય છે? કે પોતાની ઉડવાની શક્તિને ભૂલે છે ત્યારે. ડુંગળીમાં પકડાય છે, ઊંધો થઈ જાય છે, ત્યાં એમ થાય છે કે હું આમ પંજો ખોલી નાખીશ, પડી શકો. એ વખતે મારી પાંખ મીંજાશે અને હું ઉડી જઈશ, એ વસ્તુ ભૂલી જાય છે, એટલે જીવ તો પકડાય છે. અપને શુદ્ધ ભૂલ આપ આપ નલિની લટકાય. પોતાને શુદ્ધ ભૂલીને શુદ્ધ સાન ભૂલ્યો અને ભૂંગળીમાં લટકાણો. આ પાંજરામાં, સંસારના પાંજરામાં પુરાણો, પોતાની નિરાલંબ નિરપેક્ષ શક્તિઓને ભૂલ્યો એટલે સંસારના બંધનમાં ને પાંજરામાં આવ્યો છે. છૂટો તો પોતાનું પોતાની શક્તિનું ભાન કરે, થોડી પણ પ્રતિકૂળતા આવે પોતાને આ ધારેલી અનુકૂળતા ન થાય તો એને ફાવતું નથી, મને ન ફાવે એમ કરે. થાય હું ન ફાવે તો શું થઈ જાય, તારા આત્મામાંથી કઈ વ્યુ જાય, કઈ ચાલ્યું જાય, તું અડધો થઈ જાય, પોણો થઈ જાય, પા થઈ જાય, શું થઈ જાય, કઈ તારા શાશ્વત તત્વો છો, તારા અનંત ગુણ સામર્થ્ય થી ને અનંત સુખ થી છલોછલ ભરેલો છો, કે જેને કોઈની અપેક્ષા નથી, જેના સુખને કોઈની અપેક્ષા નથી, જેના જ્ઞાનને કોઈની અપેક્ષા નથી. અહીં સીધું અહીંથી સમજાય છે કે જો તારા જ્ઞાનને મેથી જ્ઞાન થાય છે કે જ્ઞાનથી જ્ઞાન થાય છે, જ્ઞાન કોનાથી થાય છે? તપાસ, ઉત્પન્ન થતા જ્ઞાનને તપાસીને નક્કી કર કે જ્ઞાન કોનાથી થયું, જ્ઞેયથી થયું કે જ્ઞાનથી થયું. ભલે જ્ઞેય અનુસાર હોય તો પણ જ્ઞેય કિંચિત માત્ર કાંઈ પણ જ્ઞાનને ઉત્પન્ન થવામાં કે આકૃતિ થવામાં કાંઈ કર્યું નહીં. જ્ઞેયના ક્ષેત્રમાં દરેક ક્ષેત્રકાળ ભાવમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, એકબીજાને સ્પર્શ્યા નથી. જો પોતાના જ્ઞાનને એમ તપાસીને પ્રતીત કરે કે જ્ઞાન જ્ઞાનથી જ છે અને જ્ઞાન કોઈને લીધે નથી, તો સુખ પણ મારાથી છે અને કોઈને લીધે મારું સુખ નથી, આ સીધું આવી જશે. જ્ઞાનને નક્કી કરશે તો સુખ નક્કી થઈ જશે, સુખ નક્કી કરશે તો એને દીનતા અને પામરતા અને પરાલંબનપણાની જે અભિપ્રાય રૂપ વૃત્તિ છે એ પહેલા ખલાસ થશે, પછી અસ્થિરતા ની રહેશે, હળવે હળવે જશે, પણ પહેલો અભિપ્રાય ખલાસ થશે કે નિશ્ચયથી તો હું નિરાલંબ છું, આ મારો નિશ્ચય છે, એમાં કોઈ ફેરફાર નહીં નહીં નહીં. પરાધીનતા હું સિદ્ધાંતિક રીતે શ્રદ્ધાની રીતે સ્વીકારતો નથી, પરાધીનતા થઈ જાય તો એ દોષ છે, પણ પરાધીન છું એ વાત હું સ્વીકારવા માંગતો નથી. આટલું તો એને સ્પષ્ટ હોવું જોઈએ. જુદા જુદા ગુણમાં જુદું જુદું છે, જેમ કે જયારે જ્ઞાનનો સૂક્ષ્મ છે ત્યારે મિથ્યા દર્શન છે, મિથ્યા દ્રષ્ટિ એક સૂક્ષ્મ ભાવે નથી, ઊંડે ભાવમાં જાય છે. મિથ્યા શ્રદ્ધાન છે, ઊંટું શ્રદ્ધાન છે, એ સીધે ઊંડે સાથે જોડાય છે, તો એમાં સૂક્ષ્મ નથી. હવે જ્ઞાનમાં મિથ્યાત્વ દશામાં શું છે કે જ્ઞાનનો ક્ષોભસમ છે એ ઉદય સાથે જોડાય છે, પણ બેને જુદું પાડવું હોય તો એક ઉદય ભાવમાં નાખે ને એકને ક્ષોભસમ ભાવમાં નાખે, અને બેને સમજવા માટે કે આને તો એટલો ઉદય સાથે જોડાયું એમાં કંઈક ક્ષોભસમ નથી. ત્યારે જ્ઞાનની અંદર તો ક્ષોભસમ છે, ભલે ઉદય સાથે જ્ઞાન જોડાયું હોય તો પણ જ્ઞાનમાં ક્ષોભસમ છે, એકલો ઉદય છે મિથ્યાની જેમ એમ તો નથી. એમાં જ્ઞાનનો સૂક્ષ્મ આવે છે એટલે કેવું છે, પણ છતાં એને સૂક્ષ્મ થી જોવાય ને ઉદય થી જોવાય, મિથ્યાત ને લ્યો તો એમાં સૂક્ષ્મ નથી. જ્ઞાન છે પણ બે જુદા બે બેમાં પ્રકાર જુદો જુદો છે એમ કેવું છે, બેમાં મિથ્યા જ્ઞાન અને મિથ્યા શબ્દાનું વા છે, મિથ્યા શબ્દાનું ઉદય ભાવે છે અને મિથ્યા જ્ઞાન છે એ ઉદય અને ક્ષોષમ ભાવે છે, એમાં ઉદય ભાવ પણ છે અને ક્ષોષમ ભાવ પણ છે, એવી રીતે જોવાય. રાગાદી ભાવ છે, ઉદય ભાવ છે, પણ એમાં પાછો જો મંદકષાય કરે તો એમાં પાછું ચારિત્રનો ક્ષોભસમ ઊભો થાય. શું એક જ પર્યાયને અનેક એંગલથી જોવાનો જૈન દર્શનની અંદર દ્રષ્ટિકોણ છે, એક તત્વને એક પર્યાયને એક સમયની એક પર્યાયને અનેક દ્રષ્ટિકોણથી જોવાનો વિષય છે, એવો જ્ઞાનનો પ્રકાર છે. જૈન દર્શનની અંદર આ વિશિષ્ટતા છે કે એક જ તત્વને અનેક ભેદે અનેક પડકેથી એનું પરિજ્ઞાન કરે છે. બરાબર પડખું પાડ્યું છે, બધા હિન્દીને છે ને પાડ્યું છે કે એમને મધરથી કલ્પના થોડી ચાલે છે. આ તો વસ્તુનું વિજ્ઞાન છે, વસ્તુનું સ્વરૂપ છે, એને પ્રદર્શિત કરવાની વાત છે. પછી જે પડખાથી પ્રદર્શિત કરાય એ પડખાથી પ્રદર્શિત કરવામાં આવે છે, પણ એ વસ્તુનું સ્વરૂપ છે. ઉદયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઉપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ ઓલમ બંને યોગ્ય નથી. ચાર પ્રકારના જીવના જે પરિણામ છે, એ ઉદયિક ભાવ છે, સર્વથા મલિન છે. ક્ષયોક્ષમિક ભાવ છે, મલિન સમળ ને વિમળ બંને પણ છે એની અંદર, ક્ષયોક્ષમ ની અંદર. ઉપશમ ભાવ ની અંદર નિર્મળ પણ છે, પણ તો મલિન પણ હજી નીચે દબાયેલું બેઠું છે. અને ક્ષાયિક ભાવ ની અંદર મલિનતાનો ક્ષય કરેલો છે. એ ચારે પ્રકારના પરિણામમાં આખા બધા જીવોના પરિણામ આવી ગયા. કોઈ જીવના પરિણામ આ ચાર પ્રકારથી બહાર હોતા નથી, એટલે કે સમસ્ત પ્રકારના પરિણામ અવલંબનને યોગ્ય નથી એમ લઈ લેવું. મિશ્ર ભાવ લઈ લેવો, પ્રશ્ન પૂછો. ત્રણ ભાવ લીધા, ઉદય ભાવ, પારિણામિક ભાવ અને ક્ષોક્ષમ ભાવ. નાનાદીનો ક્ષોક્ષમ છે એ અપેક્ષા એ સમ્યક દર્શનનો ક્ષોક્ષમ, ક્ષોક્ષમ સમ્યક દર્શન નથી હોતો, પણ જ્ઞાન અને આચરણની અંદર ક્ષોક્ષમ ભાવ હોય છે. ત્રણ લેવા. પણ એટલું વિશેષ કે મુખ્યા દ્રષ્ટિ સંસારી પારિણામિક ભાવ એને હોવા છતાં એનો સ્વીકાર એને વર્તતો નથી, એનો એને અસ્વીકાર વર્તે છે, આટલો વિશેષ છે. એનો એને સ્વીકાર નથી. બાકી તો એ ધ્રુવ ભાવ છે અને શાશ્વત ભાવ છે, એટલે એના નહીં હોવાનો પ્રશ્ન નથી. આ ચાર ભાવ તો થાય છે ને જાય છે, થાય છે ને જાય છે, એટલે એમ કહેવાય કે કોઈને હોય ને કોઈને ન હોય. પણ પરમ પારિણામિક ભાવ એવો છે કે તો કોઈ જીવને ન હોય એ પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી, કેમ કે એની બિન હયાતીનો પ્રશ્ન જ નથી. ક્યારે તો શાશ્વત ચીજ છે, અનાદિ અનંત છે, એટલે બધા એમ છે. જણાય છે ત્યાં એનું જ્ઞાન આવે છે, પણ એ તો જ્ઞાન નો ક્ષાયિક ભાવ. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન તે જ્ઞાન નો ક્ષાયિક ભાવ. પણ ક્ષાયિક ભાવ એ સમ્યક શ્રદ્ધાન હોય છે, ક્ષાયિક શ્રદ્ધાન, ક્ષાયિક સમ્યક દર્શન તે પણ ક્ષાયિક ભાવે છે, યથાખ્યાત ચારિત્ર તે પણ ક્ષાયિક ભાવે છે, એમ અનંત પુરુષાર્થ તે પણ ક્ષાયિક ભાવે છે. કેમ કે અંતરાય કર્મનો, પાંચે પ્રકારના અંતરાય કર્મનો ક્ષય થતાં ઉત્પન્ન થયેલો પુરુષાર્થ છે તે ક્ષાયિક ભાવે છે, એમ કર્મની અપેક્ષા આવે છે, કર્મની અપેક્ષા આવે છે, કર્મના ક્ષયની અપેક્ષા આવે છે, એમ ક્ષયની અપેક્ષા આવે પણ એને લાંછન છે એમ કે છે. એમ કે ભાઈ એક વખત જેલમાં જઈ આવ્યા છે, અત્યારે તો ઘણા વર્ષથી ઘરે છે, હવે વાંધો નથી કાંઈ, પણ ભૂતકાળમાં એક વાર ખૂન કર્યું હતું કે જેલમાં ગયા હતા, એ એને માટે લાંછન છે. ભલે જેલમાંથી છૂટ્યા છે તો પણ એને માટે લાંછન છે. જ્યારે પારિણામિક ભાવ છે એને કોઈ ડાઘ નથી, એ અનાદિ અનંત નિષ્કલંક, નિષ્કલંક નિરંજન પરમાત્મા છે, નિરંજન નિરાકાર નિષ્કલંક પરમાત્મા છે. એને કોઈ ડાઘ નથી, એને કોઈ કલંક નથી. ત્યારે પર્યાયને તો ભૂતકાળનો કલંક છે કોઈ પણ જીવ માટે, એટલે અવલંબનને યોગ્ય નથી. પરિણામ છે એક સમય વર્તી તકલાદી છે, અનાદિ અનંત છે, એટલો બધો ઊંટો સૂટો જ ફેર છે. કાળનો નાનામાં નાનો જે પરિમાણ અંશ છે પ્રેક્ટિકલી શું લેવું જોઈએ, મોક્ષ શું જોઈએ, કે પોતે દુઃખી છે એ વાત નક્કી છે. દુઃખી ન હોય તો સુખનો ઉપાય કરતો ન હોત, જો દુઃખી ન હોત તો સુખનો ઉપાય કરતો ન હોત. જે દુઃખી છે એ વાત નક્કી છે, પછી તીવ્ર દુઃખ છે, મંદ દુઃખ છે, બીજો વિષય છે દુઃખી. હવે એને સુખનું નિધાન જો પોતામાં છે એમ કોઈએ દર્શાવતા વિશ્વાસ આવ્યો, અને એને જોયું જેમ જ્ઞાનને નિરાલંબ નિરપેક્ષ જોયું, એવી રીતે એને સુખને જોયું કે મારું પરિપૂર્ણ સુખ અને અનંત સુખ મારામાં જ ભરેલું છે, તો પછી એને બીજી બધી માથાફરમાં ઉતરવું, બિનજરૂરી ચર્ચામાં ઉતરવું શું યોગ્ય છે? એને માટે જરૂરી છે કઈ સમય બગાડવાની વાત છે? જરૂર સુખની છે, પ્રયોજન સુખનું છે, અને સુખનું નિધાન પોતામાં છે એમ દર્શાવે છે. જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી પોતામાં જોવાનો પ્રયાસ ચાલુ રાખે, કહેનાર ઉપર વિશ્વાસ છે માટે. બસ આથી વધારે કઈ લાંબી ટૂંકી વાતની જરૂર નથી. એમ પછી પોતાને સમાધાન ન થતું હોય સમાધાન કરવા માટે પૂછી લઈએ, પણ એ કોઈ પ્રયોજનનો વિષય. કેવળ જ્ઞાન મોટું કે ધ્રુવ મોટું, આ પ્રશ્ન નીકળે છે. કેવળ જ્ઞાન મોટું કે ધ્રુવ મોટું, અનુભવ મોટો કે ધ્રુવ મોટો, આ પ્રશ્ન કોની સામે જોઈને વાત છે? પેલા તો કોની સામે જોઈને વાત છે કે એમને મધરથી તર્ક ઉઠે છે, મતિ અવ્યવસ્થિત હોવાને લીધે તર્ક ઉઠે છે જીવને, અને એમને મેને તર્કમાં પ્રશ્ન ફેંકે છે. બરાબર, અવલંબનનો વિષય છે, પરમ પ્રયોજનભૂત વિષય છે, અને આટલી એની મહાનતા છે અને આટલું એનું સામર્થ્ય છે, પછી એનાથી કોઈ મોટું છે એ પ્રશ્ન રહેતો. પરમાત્મા પ્રકાશની 65 અને 68 ગાથા ઉપરના પ્રવચનોમાં દ્રવ દૃષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં જે પ્રવચનો લીધા છે એમાં તો બધું અપરમ ભાવે છે, પરમ પરિણામે કહીને બધું અપરમ ભાવે છે. કેવળ જ્ઞાન અપરમ ભાવે છે, યથાખ્યાત ચારિત્ર અપરમ ભાવે છે, અનંત સુખ પ્રગટ થયું તે અપરમ ભાવે છે, બધું અપરમ ભાવે છે. એક પરમ પારિણામિક ભાવ પરમ ભાવે છે, બીજાની તો વાત જ ચર્ચા જ કરવાનો પ્રશ્ન છે. પ્રતિક્ષાયિક પર્યાયો અપરમ ભાવે છે અને આ પરમ ભાવે છે, કેમ કે આ જ પરમ આશ્રયને યોગ્ય છે, આ સિવાય બિલકુલ આશ્રયને યોગ્ય નથી. સમ્યક દર્શન તો એનો એકનો જ આશ્રય કરે છે, પણ બીજા ગુણોને પણ આ જ આશ્રય સ્થાન છે, બીજું આશ્રય સ્થાન નથી. ભલે બીજો વિષય જ્ઞાન આદિમાં પ્રતિબિંબિત થતો હોય પણ એ કોઈ આશ્રય સ્થાન નથી. એનું શરણ લેવાથી જ સમ્યક દર્શનથી માંડીને મોક્ષ સુધીની સર્વ દશાઓ પ્રાપ્ત થાય છે, એટલે કે સમસ્ત સાધક દશા એ પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપના આશ્રયથી ઉત્પન્ન થયેલી દશાઓ છે, અને બીજી કોઈ રીતે ઉત્પન્ન થયેલી એ દશા નથી. આ નિયમસારમાં શું કહે છે? નિયમસારમાં સાર ચાલે છે. આત્મામાં સહજ ભાવે રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ અનંત ગુણો પણ જો કે પારિણામિક ભાવે છે તો પણ તેઓ ચેતન દ્રવ્યના એક અંશ રૂપ હોવાને લીધે તેમને ભેદરૂપે અવલંબતા સાધકને નિર્મળતા પરિણમતી નથી. હવે એક બીજી વાત વિશેષ કરે છે કે પારિણામિક ભાવનું અવલંબન લેવાનું કહ્યું તો ત્યાં એક વિશેષણ વાંચ્યું છે કે અભેદ એક પારિણામિક ભાવને જ આશ્રય કરવો. કેટલું વાત કરી છે? અભેદ એક પારિણામિક ભાવનો જ આશ્રય કરવો. એ અભેદ શબ્દ કહેવાની પાછળ મર્મ રહેલો છે. કેમ કે પારિણામિક ભાવે તો ગુણો પણ રહેલા છે, પોતાના ગુણો પણ પારિણામિક ભાવે રહેલા છે. એને સહજ ભાવે રહેલા, પારિણામિક ભાવે રહેલા એમ કહેવામાં આવે છે કે આત્મામાં સહજ ભાવે રહેલા, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ આનંદ. આત્મા સહજાનંદી છે એમ કહેવાય છે ને, એ સહજ આનંદ એ વગેરે અનંત ગુણો જો કે પારિણામિક ભાવે જ છે. એ બધા ગુણો પણ પારિણામિક ભાવે જ છે તો કેનું અવલંબન લેવું કે નહીં પારિણામિક ભાવે છે માટે? તો પણ તે જ ચેતન દ્રવ્યના અંશો છે, કોઈ આખી વસ્તુ નથી. સહજ આનંદ કોઈ આખી વસ્તુ નથી, સહજ જ્ઞાન કોઈ આખી વસ્તુ નથી. એક ગુણ તે કાંઈ આખો ગુણી નથી એમ લેવું છે. એટલે પારિણામિક ભાવે હોવા છતાં તેઓ ચેતન દ્રવ્યના એક અંશ રૂપ હોવાને લીધે દ્રવ્યનો યોગ અને અધ્યાત્મના વિષયની અંદર સ્પષ્ટ સમજણ છે કે આ ગુણો છે એ વસ્તુના બંધારણમાં પારિણામિક ભાવે રહેલા અવયવો રૂપે છે. એક એક ગુણ છે, ત્રિકાળી ગુણો છે, તે ત્રિકાળી પારિણામિક ભાવના અવયવભૂત છે, સ્વભાવભૂત છે. તો પણ તે એક અંશ રૂપ હોવાને લીધે તેમને ભેદરૂપે અવલંબતા, તેમને જુદા જુદા અવલંબતા, એક ભેદ રૂપે જોતા, એક ભેદ રૂપે અવલંબતા સાધકને નિર્મળ દશાની ઉત્પત્તિ થતી અભેદ પારિણામિક ભાવને અવલંબતા, અભેદમાં તે બધા ભેદોનો સમાવેશ હોવાને લીધે તે બધાનું અવલંબન છે સાધકને અને નિર્મળતા ઉત્પન્ન થાય છે. પણ તેમનું ને તેમનું ભેદરૂપે અવલંબન સાધકને નથી. ભેદને અવલંબે એટલે રાગની ઉત્પત્તિ થાય. ભેદનું જાણવું એક વાત છે, અવલંબવું બીજી વાત છે. કેવળ જ્ઞાનમાં બધા ભેદો જણાય, અને છદમસ્તને તો કેટલાક જ જણાય. જાણવું તો ગુનો નથી, અવલંબવું તો ગુનો. અવલંબન આવે એટલો દોષ થાય, રાગની ઉત્પત્તિ થાય. જણાય તો કઈ એને દોષ નથી. જાણવું અને અવલંબવું એક જ જ્ઞાનમાં બે જુદી જુદી વાત છે. વસ્તુમાં ભેદ હોવા છતાં અને વસ્તુમાં અભેદ પણ હોવા છતાં ભેદમાં અભેદ નથી અને અભેદમાં ભેદ નથી. આ વસ્તુ સમજાવી જોઈએ. ભેદમાં અભેદ નથી અને અભેદમાં ભેદ નથી. એક મીઠાઈ બનાવે છે, એમાં અનેક જાતના તેજાના મસાલા, સુગંધી દ્રવ્યો, મીઠાશના દ્રવ્યો બધું ઘણું નાખે, નામ પાડે કે આ લાડવો, આ મોતીચૂર નો લાડવો, હા, કેસર નાખ્યું છે, ફલાણું નાખ્યું, ઢીકણું નાખ્યું, બરાબર. પણ કેસર એ મોતીચૂર નો લાડવો નથી. ખાંડ પોતે મોતીચૂર નો લાડવો નથી, ચણાનો લોટ મોતીચૂર નો લાડવો નથી, ઘી મોતીચૂર નો લાડવો નથી. એ બધું મળીને એક અમુક અવસ્થા એ રહ્યું તે મોટી, એક અભેદ અવસ્થા એ રહ્યું તે મોટી પૂર્ણાત્મા છે. એમ તો ભેદમાં અભેદ નથી ને અભેદમાં ભેદ દેખાતો નથી, એવી રીતે ભેદ અને અભેદ નું જ્ઞાન કરવું જોઈએ. ભેદને જાણતા ભેદ જણાય, અભેદને જાણતા અભેદ જણાય, પણ એનું જ્ઞાન સાચું ત્યારે કે ભેદમાં અભેદ નહીં ને અભેદમાં ભેદ નહીં, આ રીતે એને જાણવું જોઈએ, સમજવું જોઈએ. લાડો ખાઉં છું એમને, લાડવો એ લાડવો છે, પાછા ઠાંડી ખાંડ છે, કેસરી કેસર છે. મિથ્યા દર્શન છે, સમ્યક દર્શન નથી પણ મિથ્યા દર્શન છે. આવે છે કે નહીં બધું એક સાથે બરાબર એમ જ છે. સૂક્ષ્મ વિષય છે અવલંબવામાં, અવલંબવામાં આધાર લેવાની વાત આવી જાય છે, આશ્રય લેવાની વાત આવે છે. માત્ર જાણવું છે એમાં આશ્રય લેવો નથી, માત્ર જાણવું છે. છદ્મસ્થને ભેદનો ઉપયોગ થતા માત્ર જાણવું નથી થતું પણ થોડું અવલંબન થઈ જાય છે. એમ પરનો ઉપયોગ થતા માત્ર જાણવું નથી થતું પણ થોડું અવલંબન લેવાઈ જાય છે. એટલે જ્ઞાનમાં સ્વપર પ્રકાશક સામર્થ હોવા છતાં સ્વ અપેક્ષા એ જ્ઞાન સિવાયના બીજા ગુણોને જાણે તે પર, વસ્તુ અપેક્ષા એ પોતાના સિવાય બીજા પદાર્થોને જાણે તે પર, એમ પરનું જાણવાનું સામર્થ હોવા છતાં એનો પક્ષ નથી કરવામાં આવતો, એને ગૌણ કરાવે છે. એ પડખાને ગૌણ કરાવ્યું છે અધ્યાત્મના પ્રકરણમાં, હંમેશા એને ગૌણ કરાવ્યું છે. એનું આ કારણ છે કે અવલંબનનો વિષય નથી, ગુણ ભેદ અવલંબનનો વિષય નથી, પર પદાર્થ અવલંબનનો વિષય નથી. અને છદમસ્થ જીવ ઉપયોગથી જો એને જાણવા જાય તો અવલંબન સહિત એને જાણવું પડે છે, નહીં તો નથી જાણી શકતો. તો એવું સદોષ જાણવું એને એનો નિષેધ કરવામાં આવે છે કે નહીં, નહીં એ પ્રકાર નથી કરતો. એટલે સુમ્યાનીજીએ કહ્યું કે જ્યારે મને એમ ખબર પડી કે કેવજ્ઞાનમાં બધું જણાઈ જવાનું છે, પછી અત્યારે હું શું કરવા એ બાજુ ખેંચાય ખેંચાઈને જાણું કે શાસ્ત્ર વાંચીને જાણું, છાપું વાંચીને જાણું, બીજાની વાત સાંભળીને જાણું, એ શું કરવા કરું હું, એવું શું કરવા કરું આપણે. એ વાત એ કાર્ય પદ્ધતિ બંધ કરો. આપણે હવે આપણે સ્વરૂપમાં જમે રહો, આપણે તો સ્વરૂપમાં જમે રહો, એક જ વાત રાખીએ. એનું કારણ એ છે કે છદમસ્ત જીવને પણ જાણવું તો દોષ નથી, છતાં અવલંબન સહિત જાણવું થતું હોવાથી દોષ થાય છે. તો એ પ્રકારના જાણવાને ને અનુભવવામાં આવતો નથી. ભેદ ઉભો થાય છે ને, ભેદ ઉભો થાય છે, ભેદ ઉભો થાય છે. એટલે ખાતા ખાતા કોઈ વાત કરાવે, આમાં કેસર નાખ્યું છે, આમાં ઘી નાખ્યું છે, આમાં દેખાણ નાખે છે, આમાં આવી રીતે આ ચોળીને ઉભું કર્યું, ભાઈ સાહેબ એને ખાઈ લેવા દો ને એમ કે. અત્યારે એ માથાફોડ કરવાની જરૂર નથી, જયારે જમવાનો જ આનંદ, સ્વાદનો જ આનંદ માણવો છે ત્યારે કેટલી કેટલી ચીજો કે ક્યારે ક્યારે કેમ વાપરે છે એનું પ્રયોજનમાં ઉતરે તો ખાવાનો આનંદ એને આવે નહીં. એમ ભેદ છે એ એના વસ્તુના ભોગવટામાં વિઘ્ન રૂપ છે, વસ્તુનો ભેદ વસ્તુના ભોગવટામાં વિઘ્ન રૂપ છે. પ્રેક્ટિકલી આ વાત છે ને, એટલે એમ કે છે કે ભલે એની નેની ચીજ રહી પણ ભેદ છે, અવલંબનનો વિષય નથી, એનાથી રાગની ઉત્પત્તિ થાય છે અને આનંદ હણાય છે, એનું સુખ ની હાનિ થાય છે.
અનુભવમાં
પણ ભેદ નો વિચાર બાધક છે, શબ્દ તો એક બાજુ રહ્યો પણ ભેદનો વિચાર એ બાજક છે. હીરાનો હાર ખરીદવા જાય ત્યારે ઝીણામાં ઝીણી નજરથી હીરાને જોવે, ચોખ્ખો મજાનો હીરો જોઈએ. પહેરતી વખતે એ વિચાર કરે તો એને પહેરવાનો આનંદ ન રહે, એના આનંદને એ ઘાત કરે. માટે પહેરતી વખતે એ વાત ન જોઈએ. આ તો પ્રેક્ટિકલ વાત છે કે નહીં? અભેદની દ્રષ્ટિમાં અભેદનું અવલંબન છે, અભેદના અવલંબનમાં જ અભેદની દ્રષ્ટિ છે, એમાં જ વસ્તુનો ભોગવટો છે અને એ જ પ્રકાર જીવને સમ્યક છે. ભેદની દ્રષ્ટિ કરવા જેવી નથી. ભેદનું જ્ઞાન થાય જુદી વાત છે, પણ અવલંબીને જ્ઞાન થાય તે બરાબર નથી. કેટલી ચોખવટ કરી છે કે ગુણો જ્ઞાના જ્ઞાન આનંદ દર્શન ચારિત્ર આદિ ગુણો પારિણામિક ભાવે હોવા છતાં વસ્તુના એક અંશ રૂપ હોવાને લીધે તેમને ભેદરૂપે અવલંબતા, તેમને અભેદરૂપે અવલંબે તો વાંધો નથી, પણ તેમને ભેદરૂપે અવલંબતા સાધકને નિર્મળતા પરિણમતી ઉત્પન્ન થતી નથી, રાગની ઉત્પત્તિ થાય છે અથવા એ બાધક પણ ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન માત્ર કહેતા આખો પારિણામિક ભાવ લેવો છે. નામ જ્ઞાન નું પાડ્યું ગયા. જ્ઞાન માત્ર કહેતા પારિણામિક ભાવ ને જ્ઞાન માત્ર કહો, નાયક કહો, સ્વભાવ કહો, ધ્રુવ કહો, બધું એક જ છે. એ તો જુદા જુદા એના નામ છે અધ્યાત્મ ભાષાના. જ્ઞાન માત્ર કહેતા આખો પારિણામિક ભાવ લઈ લેવો છે. એટલું જ્ઞાન ગુણ નથી લેવો, ગુણનું એક રૂપ લેવું. એ તો અનેકાંતમાં એ વસ્તુ ખોલી છે અમૃતચંદ્રાચાર્ય કે અમે અહીંયા સમયસાધનમાં આત્માને જ્ઞાન માત્ર કહ્યું એના ઘણા કારણો છે. એક તો લક્ષણ લક્ષણથી ઓળખાવો છે, બીજું જ્ઞાન માત્ર કહેતા રાગાદી અને પરથી ભિન્ન પાડવો છે, ત્રીજું જ્ઞાન માત્ર કહેતા અનંત ગુણોથી અભેદ બતાવવો છે. આવા બધા પડખાથી જ્ઞાન માત્ર કહેવું છે. આનું નામ અનેકાંત છે એમ કરીને અનેકાંતનું પરિશિષ્ટ લખ્યું છે. આનું નામ અનેકાંત છે. એ જ્ઞાન માત્રમાં અનેકાંત પણ સ્થાપ્યું છે એ અમૃતચંદ્રાચાર્ય પરિશિષ્ટની અંદર બહુ મહત્વનો વિષયનો સમાવેશ કર્યો છે. તેથી પરમ પારિણામી ભાવરૂપ અનંત ગુણ સ્વરૂપ, પરમ પારિણામિક ભાવરૂપ અને અનંત ગુણ સ્વરૂપ પણ અભેદ. અભેદ શબ્દ આરે લીધો જોયું, કારણ કે અનંત ગુણ કહેતા અનંત ગુણના ભેદ ઉભા થઈ ગયા. અહીંયા ભેદની વાત નથી કરવી. અનંત ગુણ સ્વરૂપ અભેદ એક ચેતન દ્રવ્યનો જ, અખંડ પરમાત્મ દ્રવ્યનો જ આશ્રય કરવો, ત્યાં જ દ્રષ્ટિ દેવી, તેનું જ શરણ લેવું, તેનું જ ધ્યાન કરવું કે જેથી અનંત નિર્મળ પર્યાયો સંખી ઉઠે. આ ધર્મ કરવાની વિધિ છે. ખરેખર વિધિનો બોલ છે. વસ્તુનું સ્વરૂપ દર્શાવ્યું હોવા છતાં સાથે સાથે મુખ્યપણે એમાં વિધિ બતાવી છે કે તેથી પરમ પારિણામિક ભાવરૂપ જે અભેદ અખંડ એક ચેતન પરમાત્મા દ્રવ્ય છે, નિજ ચૈતન્ય પરમાત્મા દ્રવ્ય છે, જેમાં અનંત ગુણોનો સમાવેશ અભેદપણે છે, ભેદરૂપે નથી, તેનો જ્ઞાનથી પણ આશ્રય કરવો, શ્રદ્ધામાં તો કે ત્યાં જ દ્રષ્ટિ દેવી, આચરણમાં તો એનું જ ચરણ અને શરણ લેવું અને એકાગ્રતામાં તેનું ધ્યાન કરવું. બધા ગુણો સમગ્ર ગુણોથી એકમાં જવું, સમગ્ર ગુણો દ્વારા એકમાં જ વ્યાપક ભાવે એકનું જ અવલંબન લેવું, સમગ્ર ગુણોથી એકનું અવલંબન લેવું. કોઈ ગુણ બીજાનું અવલંબન લે, ભેદનું અવલંબન લે, એ વાત મંજૂર કરવામાં આવતી નથી. તેનું શરણ લેવું, તેનું જ ધ્યાન કરવું કે જેથી અનંત નિર્મળ પર્યાયો સર્વગુણોની, અનંત ગુણોની સર્વગુણોની નિર્મળ પર્યાયો સ્વયં ખીલી ઉઠે, આપોઆપ જ ખીલી ઉઠશે. પર્યાયની નિર્મળતા પ્રગટ કરવા માટે આ સિવાય બીજી કોઈ વિધિ નથી અથવા તો પર્યાયનું પણ એમાં અવલંબન નથી. પર્યાયની મુખ્યતા નથી ને પર્યાયનું એમાં અવલંબન નથી. આ વિધિ છે. ભલે પર્યાયને નિર્મળ કરવી છે તો પણ પર્યાયની મુખ્યતા નથી ને પર્યાયનું અવલંબન નથી. આ વાત રાખીને બધી પર્યાયની ચર્ચા છે. પર્યાયની ચર્ચા વિશેષ છે શાસ્ત્રની અંદર, કેમ કે ગડબડ ત્યાં છે અને એનો સુધારો માગે છે, એટલે એની ઘણી ચર્ચા છે. પણ એમાં ગડબડને જે અવગુણ છે એના પ્રકાર અનેક છે, એના સ્ટેજ અનેક છે, એટલે એની ચર્ચાનો વિષય બહોળો થઈ જાય છે, વિશાળ થઈ જાય છે. એમ હોવા છતાં, એ બધું હોવા છતાં, તે પર્યાયનું મહત્વ નથી, તે પર્યાયનું એકત્વ નથી, તે પર્યાયની વિશેષતા નથી, ધ્રુવ પાસે બધું જ આમ રાખીને વાત છે. એનાથી બધું એડ છે, ક્યાંય એની મુખ્યતા નથી. એવી રીતે એ વાત સમજવાની છે. જેમ ગુરુ કેરીનો દ્રષ્ટાંત આપતા હતા કે કેરીની મોટી બનાવવી હોય, નાની નાની ખાકટી આવે આંબા ઉપર, મોર આવે, ફળ લે છે, મોટી કરવી હોય તો ત્યાં પાણીનો ડોલ લઈ જાય તો બધું ખરી જાય. કોર છે આવેલો બધો, મોર આવેલો બધો ખરી જાય, અને ખાકટી નાની કેરી બેઠી હોય તો બગડી જાય. પાણીનો ડોલ ત્યાં લગાડાય નહીં. મૂળમાં પાણીનું સિંચન કરવું, મૂળમાં પાણી પાવું પડે. એમ પર્યાયને પરિપક્વ કરવા માટે પર્યાયની મુખ્યતા જો કરવા જાય તો પર્યાયની હાલત બગડી જાય, પર્યાય બગડી જાય. ભલે ચર્ચા પર્યાયની ઘણી છે તો પણ પર્યાયની મુખ્યતાની વાત ક્યાંય નથી. આ વિશિષ્ટ વાત છે. પર્યાયનું અવલંબન ક્યાંય લેવડાવ્યું નથી, ક્યાંય પર્યાયનો આશ્રય લેવડાવ્યો નથી. એ વાત મર્યાદા રાખીને જ બધી પર્યાયની, ગમે એટલી પિંજણ થાય પર્યાય સંબંધીની, આખી મર્યાદા રાખીને. અનંત નિર્મળ પર્યાયો સ્વયં ખીલી ઉઠે એનું કારણ કે પરમ પારિણામિક ભાવનો આશ્રય કર્યો છે. તેથી પર્યાયનો આશ્રય કરવાથી પર્યાય ખીલશે એ પ્રશ્ન થાય છે. મુનિદશાની ભાવના ભાવે છે શ્રીમદજી, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ મુનિદશાની ભાવના ભાવતા 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 કોઈ અણિયંત દશાની ભાવના પણ એમાં આવે છે કે આવું તિરમુખ ગુણસ્થાન પ્રગટ થશે, અપૂર્વ અવસર આવશે, આવું અયોગ્ય ગુણસ્થાન પણ મને પ્રગટ થાય એવું મને અપૂર્વ અવસર ક્યારે આવે છે, એ બધી વાત આવે છે. તો કે એમાં આશ્રયને અવલંબનની વાત નથી. ત્યાં ચોખવટ આ જ છે, એની ભાવના દેખાય, એની અભિલાષા દેખાય. ચોખ્ખા શબ્દોમાં એમ કહે કે એવો મને અપૂર્વ અવસર ક્યારે આવશે. મને દશા તો અધૂરી અવસ્થા છે, અલ્પ વિકસિત અવસ્થા છે. ભલે સંયોગી યોગી પરમાત્મા દશા નથી, પણ આ તો સાધક દશા છે. પણ એની ભાવના ભાવે છે. તો એ ભાવનાની અંદર સામાન્ય વાત એ છે કે પોતે નિર્દોષતાનો અભિલાષી હોવાથી, પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ નિર્દોષ હોવાને લીધે, અવસ્થામાં પણ પરિપૂર્ણ નિર્દોષતાની જ એને અભિલાષા હોવાથી, વર્તમાન દશા કરતા મુનિ દશા નિર્દોષ છે, મુનિ દશા કરતા ઉપર ઉપરના ગુણસ્થાનોની દશા નિર્દોષ હોવાથી નિર્દોષતાની ભાવના એમાં રહેલી છે. નિર્દોષતાની ભાવનામાં નિર્દોષ સ્વભાવ ભાવની ભાવના રહેલી છે. પણ એક સમયની અવસ્થાનું અવલંબન લેવાની ક્યાંય વાત નથી. આ વાત તો એને બરાબર સમજાવી જોઈએ. માટે દ્રઢ દ્રષ્ટિ કરી અખંડ એક નાયક રૂપ વસ્તુને લક્ષ્યમાં લઈ તેનું અવલંબન કરો. શું કહે છે? માટે દ્રઢ દ્રષ્ટિ કરીને, એ શ્રદ્ધાનો વિષય લીધો, અખંડ એક નાયક રૂપ વસ્તુને લક્ષ્યમાં લઈને એ જ્ઞાનનો વિષય લીધો, તેનું અવલંબન કરો એ ચારિત્રનો વિષય. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, ત્રણેય વાત આવી ગઈ. માટે દ્રઢ દ્રષ્ટિ કરી અખંડ એક નાયક રૂપ વસ્તુને લક્ષ્યમાં લઈ તેનું અવલંબન કરો. તેર વસ્તુના અખંડ એ પરમ પારિણામિક ભાવનો આશ્રય છે. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. એને બહુ જ સાદી ભાષામાં એક શબ્દમાં કહેવું હોય તો તે નિજ સ્વરૂપનો આશ્રય છે, બીજું કાંઈ નથી. પરમ પારિણામિક ભાવ કહો કે નિજ સ્વરૂપ કહો, એનો એક આશ્રય માત્ર છે, બીજું કાંઈ નથી. શાસ્ત્ર ભાષાએ એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી કહો, બહુ ઘરગથ્થુ સાદી ભાષાએ એમ કહો કે પોતાનો આશ્રય કરવો, એમ કહો પોતાના સ્વરૂપનો આશ્રય કરવો, એમ હાવ ટૂંકું ને ટચ છે. પોતે સદાય અહીંયા જ છે, પરમાત્મા સ્વરૂપે અહીંયા જ છે, અને સ્વઘરને પોતાના નિજ ઘરને પકડીને બેસી રહેવાની વાત છે. આથી બીજી કોઈ લાંબી ટૂંકી વાત નથી, આટલી જ વાત છે. આ નિયમસારનું તાત્પર્ય ચાલે છે, નિયમસારનું આ તાત્પર્ય છે. આત્મા અનંત ગુણમય છે, પરંતુ દ્રવ્ય દ્રષ્ટિ ગુણોના ભેદોને ગ્રહતી નથી. કેમ કે દ્રષ્ટિ છે એને તો કોઈ ભેદને ગ્રહણ કરવાનો એનામાં ધર્મ નથી, એનો ગુણ નથી, એના પરિણામનો એ પ્રકાર જ નથી કે એ ભેદને ગ્રહણ કરે. એટલે આત્મામાં અનંત ગુણો ભેદ અપેક્ષા એ હોવા છતાં પણ જે દ્રવ્ય દ્રષ્ટિ છે એ તો ગુણોના કોઈ ભેદને ગ્રહણ કરતી નથી. તો એ શું કરે છે કે તે તો એક અખંડ ત્રિકાળિક વસ્તુને અભેદ રૂપે ગ્રહણ કરે છે. દ્રષ્ટિનું કાર્ય તો પોતાના નિજ પરમાત્મા સ્વરૂપને અભેદપણે સ્વ સ્વરૂપે ગ્રહણ કરી લેવું, વ્યાપક ભાવે પ્રસરીને ગ્રહણ કરી લેવું અને તન્મય થઈ જવું, એ દ્રષ્ટિનું કાર્ય છે. બીજા ગુણો પણ એ જ રીતે તન્મય થશે ત્યારે એનું કાર્ય સિદ્ધ થશે, જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એના કાર્યમાં ખામી રહેશે. પણ દ્રષ્ટિ પહેલેથી કામ કરી લે છે, એનો ધીમે ધીમે કામ કરવાનો એનો સ્વભાવ નથી. એટલા માટે બીજું તો કઈ કરી શકતો જ નથી, બીજું તો કરી શકતો જ નથી, એ વાત એમ રાખવી. એ કરી શકાતું જ નથી. જેટલો વિકલ્પ ઉઠે છે એટલો દોષ થાય છે, જેટલો વિકલ્પ ઉઠે છે એટલો દોષ થાય છે. બાકી આત્મા કરી શકતો નથી, આ સીધી વાત છે. આ કરી શકે છે અને આ કર્તવ્ય છે, કરી શકે છે અને કર્તવ્ય છે, પણ કરી શકતો નથી અને કર્તવ્ય પણ નથી. બે વાત છે, ચોખ્ખે ચોખ્ખી વાત.